अभी संवत 2492 आसोवत चौथ बुधवार तारीख 2/11/66 ना दिने पूज्य श्री कांजी स्वामी नो श्री समयसार शास्त्र में जीव अधिकार की गाथा 31 अने 32 पर सुवर्णपुरी में प्रवचन सड़ंग प्रवचन नंबर 92
नमो नोए सौरियंताणम नमो नोए सौदानम नमो नुरी सौरियान नमो नुरी सौजयनम नमो नुरी सौ त्रिकालवती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद औषधम से ओंकाराय नमो नम मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र सुमंगल नम सुमर स्वाय स्वानुभूत्या चास्ते स्वाय भवाय सर्वा
जीव जीव अधिकार 31 गाथा एमा जिनेग नायक नो एक पणाना दोष नो परिहार छे समझावामा 31 गाथा मा जिने परचीज छे अने ज्ञायक ते स्व छे एमा अनादि थी जे ज्ञेय अने ज्ञायक नो एक पणे मानू एनु ना मिथ्या दृष्टिपणो छे ए एक पणानी मानता नो परिहार अभाव एनु नाम आत्मानी स्तुति कहेवामां आवे અથવા કે જ્ઞેય દ્રવેન્દ્રિયો ભાવેન્દ્રિય જ્ઞેય ખણખણ જ્ઞાન અને વિષયો એ બધાને ઇન્દ્રિયો કહેવામાં આવી છે. એ ત્રણેયને પોતાના જ્ઞાન સ્વભાવના અતિ સૂક્ષ્મ સ્વભાવ વળી અખંડ જ્ઞાન વળી અને અસંગ જ્ઞાન વળી પોતાના આત્માને પરથી જુદો અનુભવવો એનું નામ ઇન્દ્રિયનું જીતવું કહેવાય છે. એનું નામ પરમાત્મા તેવ જ્ઞાનીના ગુણનું ભવન કહેવાય છે. એનું નામ આત્માનો અનુભવ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહેવાય. જીવ છે ને અધિકાર કે જીવમાં જીવપણાની સ્તુતિની મર્યાદા શું એ બતાવે છે. જીવ અધિકાર છે ને ખરેખર જળ ઇન્દ્રિયો એ અજીવ ભાવ ઇન્દ્રિય પણ ખરેખર જીવ નહીં માટે અજીવ અને ઇન્દ્રિયોના બધા વિષયો આ જીવ નહીં માટી બધા અજીવ ભગવાન આ અપેક્ષા એ અજીવ ભગવાન સર્વજ્ઞનો આત્મા આ જીવની અપેક્ષા એ અજીવ એ આત્મા કા આનંદ ગુણમાં અખંડ ત્રણ બોલ લીધા ને અતિ સૂક્ષ્મ અખંડ અને અસંગ એવો પરિપૂર્ણ આત્મા એને ખંડ ઇન્દ્રિય દ્રવેન્દ્રિય અને વિષયો ત્રણેય જે જ્ઞેય છે અજીવ છે એનાથી પોતાના આત્માને અંતરમાં શુદ્ધમાં એકાગ્ર થઈને સાક્ષાત આત્માના શાંતિ ના આનંદ નું વેદન એનું નામ ભગવાનની સ્તુતિ કહેવામાં આવે. કાલ નતા એ આપણી ઇઝુત પર છે તમારા હું કરવા માતા લોકલ વાત થઈ હતી ને સમજમાં આવ્યા સમજાય છે કઈ જનરેટી આવશે બહુ પવા પવા સંભે એટલે પાછળ તમે તડકા બેવું પડે મોટા આગળ હપ્તો કરો ને પવા મેળવાનો
જી
સમજાવવામાં સરખો મારે અહીં તો બધા સરખા વ્યવહાર હોય ને. શું કહ્યું? આટલા બોલામાં સમાયા તો આ વસ્તુ તો અલૌકિક ગંભીર છે. સ્તુતિ કેમ કીધી? એ જીવ અધિકાર ની અંદર, આ જીવ અધિકાર માં સ્તુતિ કેમ વર્ણવી? સમજાણું કાંઈ કે જીવ અધિકાર માં સ્તુતિ નું વર્ણન એટલે કે જીવ જે જ્ઞાયક સ્વરૂપ અખંડ અસંગ અભેદ એકાકાર સ્વરૂપ, એની અંદર એકાગ્રતા, તેનું નામ જીવ સ્વરૂપ, તેનું નામ જીવ સ્તુતિ, તેનું નામ ભગવાન ની સ્તુતિ, તેનું નામ જ્ઞાયક સ્વભાવ, તેની સ્તુતિ નામ ગુણગ્રામ નામ એકાગ્રતા. નથી પકડત એ શેઠી? શું પકડત શેઠી કે છે? નથી પકડત વંશ મોર કરે છે. અહિયાં જીવ જીવ અધિકાર છે એમાં આ સ્તુતિ નું વર્ણન લીધું કે સ્તુતિ લેશે બારમા ગણું સ્થાન સુધી. આ પહેલી હે બારમા સુધી કીધું, બારમા નિયા ન કીધું, આ તો ચોથા ગણું સ્થાન થી છે. એ બારમા સુધી લેશે સ્તુતિ, પછી તો સ્તુતિ નું ફળ પરમાત્મા છે એમ લેશે. બાર માનિયા નથી, આ તો ચોથાની જ છે, પણ મુનિ છે તે મુનિ પ્રધાન થી વાત કરી. બાકી છે ચોથા ગણ શાંતિ આ એક ત્રીમી ગાથા. 32માં ઉપક્ષમ શ્રેણી ની છે, 33માં ક્ષપક શ્રેણી ની છે. એ ત્રણેયમાં જીવ ભગવાન આત્મા અખંડ આ ત્રણ વિશેષણ હતા ને એટલે લીધું. અતિ સૂક્ષ્મ પ્રભુ, ચૈતન સ્વભાવ, અસંગ સ્વભાવ અને અખંડ સ્વભાવ, એના સ્વભાવ દ્વારા અંતર એકાકાર થઈ અને જે આત્માના સ્વભાવની સ્તુતિ શબ્દે ગુણગ્રામ જે કર્યા તેને જીવની દશાના વર્ણનમાં એને જીવ કયો, એને જીવ કયો. એ સિવાય ખંડ ઇન્દ્રી, ભાવ ઇન્દ્રી, દ્રવેન્દ્રી અને વિષયો, ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર પણ ઇન્દ્રિયના વિષય, એને આ જ્ઞાયક ભાવથી અન્ય જ્ઞેય તરીકે કહ્યું. એને જીવ સ્વભાવથી અન્ય એટલે આ જીવ સ્વભાવથી અન્ય આ નહીં એવા અજીવ સ્વભાવ એને કહ્યું. જેથી એક જીવ ઇન્દ્રિયમ જીણીતા એમાંથી આ કઈ જેટલી સમજતા જે કોઈ આત્મા ભગવાન કુમકુંડાચાર કહે છે કે કોઈ પણ આત્મા ઇન્દ્રિયને જીતીને જ્ઞાન સ્વભાવ દ્વારા અધિક નામ જુદો નામ પરિપૂર્ણ પ્રભુ એવા આત્માને જે અનુભવે છે, વેદે છે, જાણે છે, સાક્ષાત અંતરમાં આનંદના વેદનથી આત્માને જાણે છે, તેને જીતેન્દ્રી સંતો તેને જીતેન્દ્રી કહે છે. સમજાણું કાંઈ? અરે આપણું એક એક વાક્ય જીણા બધા કે સમજાણું કે નહીં? આમાં ભાઈ જ્ઞેય જ્ઞાય શંકર જીવ જીવની એકતા બધીની ભિન્નતાની વાત, એકતા છે એની ભિન્નતાનું આવરણ છે. ભગવાન આત્મા અતિ સૂક્ષ્મ ચૈતન સ્વભાવ દ્વારા એ દ્રવ ઇન્દ્રિયો જે જળ આ માટી એનું લક્ષ છોડી અથવા એને હું એમ એકત્વ જે આમ એક સમયમાં બે જણે હારે માટે એકત્વ છે એવી માન્યતા છોડી, છોડીનો અર્થ અહીં જ્યાં સ્વભાવની એકાગ્રતા કરે ત્યારે એ માન્યતા છૂટી જાય છે. સમજાણું કાંઈ? અને આ આત્મા અસંગ અખંડ એક રૂપ આત્મ સ્વભાવ ચૈતન એકલો ગાંગડો પરિપૂર્ણ સ્વભાવ પરથી ભિન્ન સ્વભાવ પરથી અધિક સ્વભાવ પરથી અધિક ભિન્ન પૂર્ણ સ્વભાવ એવા સ્વભાવનો આશ્રય ને લક્ષ કરીને જે જ્ઞાયક સ્વભાવમાં એકાગ્ર થવું તે જ ખરેખર પરમેશ્વરની સ્તુતિ પરમેશ્વર પોતે ને એની સ્તુતિ કહેવામાં આવે છે. સમજાણું આમાં કોઈ કહે અહીં સુધી આવી જવું તે વળી સર્વથા પોતાથી જુદા કર્યા ત્યાં સુધી એમ ત્રણેયની વાત દ્રવેન્દ્રી ભાવેન્દ્રી ઇન્દ્રિયના વિષયો ત્રણેયને ઇન્દ્રિય તરીકે જ્યાં ગણવામાં બીજી ભાષા કહી તો ત્રણેયને ભગવાન જ્ઞાયક સ્વભાવના લક્ષે એને જ્ઞેય પર જ્ઞેય ગણવામાં આવ્યા. બીજી રીતે કહીએ કે જ્ઞાયક સ્વભાવના આશ્રયે જ્ઞાયક સ્વભાવ જીવ સ્વભાવને આશ્રયે એને જીવ સ્વભાવથી અન્ન સ્વભાવ ગણવામાં આવ્યા એટલે એને અજીવ સ્વભાવ ગણવા આ જીવ સ્વભાવ નહીં એમ ખંડ ખંડ ઇન્દ્રિય જળ ઇન્દ્રિય અને ભગવાન પરમેશ્વર કે સમિત શિખર આદિ બધાને આ જીવ સ્વભાવની અપેક્ષાએ તેને અજીવ સ્વભાવ ગણવામાં આવ્યા. સમજાય છે કાંઈ એ ઇન્દ્રિય જાણો આમ જે ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થ નું જેટલું થયું ત્રણ થઈ ગયા ત્રણ આમ જે આ રીતે જે આત્મા દ્રવિન્દ્રિયો ભાવેન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો ચાહે તો ભગવાનની વાણી હો સાક્ષાત સમોસરણ હો ભગવાન હો એ બધા ઇન્દ્રિયના જ વિષયો છે. એ પાટણજી પ્રતિમા વળી ક્યાં રહી ગયા તો હેઠે રહી ગયા સાક્ષાત ભગવાન ઇન્દ્રિય નો વિષય કીધો ત્યાં સેઠી એની ટીકા આવી હતી રેવ આ તો હજી ભગવાન ને પ્રતિમા ને પરમાત્મા ને વિષય નો વિષય કહે છે. અરે ભગવાન હા બોલતો ખરો આ સ્વ અખંડ વિષય સિવાય બધા પર વિષય થી પર છે ભાઈ તને ખબર નથી ભગવાન એમ કે છે ભગવાન એમ કે છે સમજાવું કાંઈ પરમેશ્વર સર્વજ્ઞ દેવ ત્રિલોકના તીર્થંકર દેવ સૌઇન્દ્રની ઉપસ્થિતિમાં એમ ફરમાતા ફરમાવે છે કે ભાઈ જે કોઈ આત્મા અમારું પણ લક્ષ છોડીને ઇન્દ્રિય જળનું લક્ષ છોડીને ભાવેન્દ્રિય ખંડ ખંડનું લક્ષ છોડીને જે અખંડ જ્ઞાયક સ્વભાવ તરફ જઈને એકાગ્ર થશે તેણે વાસ્તવિક ભગવાનની પરમાત્માની સ્તુતિ કરી અમે કહીએ એમ ભગવાન કહે છે. રાજેન્દ્રજી સમજાય છે આમાં એ ત્રણેયને જીતીને જીતીને અર્થ રાખ્યા જીતીને એટલે શું સમજે ને એટલે ક્યાં એમ તમે સમજી લઉં થોડી થોડી હિન્દી ભાષા દ્રવિન્દ્રી આ જળ ભાવેન્દ્રી ખંડ ખંડ અંશ અને ઇન્દ્રિયોના વિષય એને ત્રણેયને જીતીને એટલે કે ત્રણ તરફના લક્ષને છોડી દઈને ભગવાન જ્ઞાયક સ્વરૂપ પરિપૂર્ણ પ્રભુ એના લક્ષમાં આવીને એકાગ્ર થાય છે તેણે આ ત્રણને જીત્યા એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ જ્ઞેય જ્ઞાયક શંકર નામનો દોષ આવતો હતો એ ત્રણેયને જીતીને ભગવાન જ્ઞાયક સ્વરૂપ આત્મા ચૈતન બિંબ આત્મા એને અને એ ભાવેન્દ્રિય જ્ઞાનનો ખંડ ખંડ જણાવે પદાર્થને અથવા જ્ઞાનને ખંડ ખંડપણે જણાવે એ પણ જ્ઞાનનો ખરેખર પર જ્ઞેય છે સ્વર્ગને સમજાય, સ્વર્ગને નહીં, એવો જે ભાવ ઇન્દ્રિયનો પરગ્ને પણ, દ્રવેન્દ્રિયનો પરગ્ને પણ અને વિષયોનો પરગ્ને પણ, સમજાણો? ભાવ ઇન્દ્રિયના ખંડ ખંડ દ્વારા જ્ઞાયક ભાવ જણાતો નથી, દ્રવેન્દ્રિય દ્વારા એ જણાતો નથી, તેમ દ્રવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો ભગવાન આદિ દેવગુરુ શાસ્ત્ર કે કુટુંબ સ્ત્રી પરિવાર આદિ એ દ્વારા જ્ઞાયક ભાવ જણાતો નથી. એના ત્રણ તરફના ભાવના સ્વર્ગની તરફના લક્ષને છોડી સ્વજ્ઞેય મુજે જ્ઞાયક ભાવ તેના લક્ષે એકાગ્ર થાય, તેને આને ત્રણેને જીત્યા. એટલે જ્ઞેય જ્ઞાયકની એકતા જે હતી એ તૂટી. જ્ઞેય જ્ઞાયક શંકર, શંકર નામ ખીચડો, ખીચડા કે તમે મિલાવટ, મિલાવટ દાણા, દાણા દાણા હોતા હે ને, દાણા મેં કાંકરા મગનું શાક કરે ને, મગનું મગ એમાં નાખે દાણા, કાંકરા થોડા ખીચડો હોય કેવાય, ખીચડો અહીં તો ખીચડો બીજો કે ઘણા દાણા પીને તો આ ખીચડો દાણા ના તો દાણા ને કાંકરા નહી તો ખીચડો અત્યારે એમ કે બાજરો ઘઉં મગ અડત એમ બધું નાખે ને ખીચડો કે પણ એ તો ખીચડો. અમારા ભાઈ વાત આવતી હતી પંડિત લાલન, પંચાવન વર્ષની ઉંમર, સોળ વર્ષથી અભ્યાસ છે, પંચાવન વર્ષથી અભ્યાસ, બધું જ્ઞાન ખીચડો, બારમી ના એરિયા કઈ આ મકાન બલુચંદભાઈ મકાનમાં રહેતા ને એ થાય. પછી કેટલીક બોલે કે તો હું કરો છા તમે ઊંધું પછી રોવે અમે તો ઊંધું શીખ્યા એમ વિચારો હોય કોઈ વાત ધન ઘડી જાય. અમારા એર ને એરવર્ડ શું કહેવાય, જોર્જ ને એક રાણી ને ચક્રવર્તી ને છનુ હજાર રાણી નહી એ વાત નહી. શું છે પંડિતજી શું છે કે કોક ના રતન જાજા શરીરમાં કોક ને થોડા એટલે આમ કેમ એમ કરવું તમારે, એમ તો સંખ્યા બાદ ની કોક ને જાય છે કોઈ થોડું એમાં એની હારે સંબંધ શું છે. અને એ બહુ એને બરાબર અંગ્રેજી નું કહ્યું ને કે મહારાજ ઓરને એક રાણી ચક્રવર્તી તમે મોટા ધર્મત્મા શાહી સંકિત ને તનુ હજાર નહી ખોટી વાત એ બધો વ્યભિચારી છે. સાંભળતો ખરો વળી કે વળી ગુણું કરે વળી બધું તોરાવી જાય તો અહીંયા તો કે છે એકલો જ્ઞાયક ભાવ ખંડ ઇન્દ્રિય દ્રવિન્દ્રિય ભાવેન્દ્રિય ને જ્ઞેય તરીકે જાણી, જો જ્ઞેય લાખ ઇન્દ્રિય સ્ત્રી હોય ને છનું હજાર સમજાણો સાક્ષાત ત્રણ લોક ના નાથ હો કે સ્ત્રી હો જ્ઞાન તરીકે પર વિષય તરીકે છે સમજાય છે. કાંઈ એ સ્વ વિષય જ્ઞાયક નહીં એટલે કે છે કે એવો ગિરે અને જ્ઞાયક નો શંકર નામ એકપણા નો માનતા નો ભાવ હતો મિથ્યા એ દોષ આવતો હતો તે સગળો દૂર થવાથી કેમ દૂર થયો, જ્ઞાય સ્વભાવના એકાગ્રતામાં ખંડ ઇન્દ્રિય દ્રવિન્દ્રિય ને તેની એકતાના ભાવને આ એકતાથી નાખ્યો એથી સગળો દૂર થવાથી શું થયું શું રહ્યું શું થયું અને શું રહ્યું. ભાવેન્દ્રિય દ્રવેન્દ્રિય ને વિષયો એમાં જે જ્ઞાયક પ્રભુ એના તરફ વળીને ઢળીને એને પોતાનું સ્વરૂપ ને એ પોતે છે માનતો હતો એમાંથી ખસીને સ્વભાવ તરફની એકતાથી એ પરની એકતા ટળી ત્યારે શું રહ્યું કે એકત્વમાં ટંકો ઉત્કીર્ણ પોતાનો જ્ઞાયક સ્વભાવ એકત્વના જેવો ટંકુત્ર નીચે છે પથ્થરમાં ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર જેવો ને તેવો પ્રભુ ચિદબિંબ ચિદઘન જેવો અનાદિ અનંત જેવો શુદ્ધ છે એવો આ જ્ઞાન સ્વભાવ વળી તો આત્મા કેવો છો? શંકુ ઉત્કિરણ એવો કોણ કે જ્ઞાન સ્વભાવ વળી જ્ઞાન સ્વભાવ દ્વારા સર્વ ને દ્રવ્યો થી પરમાર્થે જુદા જેવા પાછા દ્રવી લીધા સર્વ અન્ય દ્રવ્યો થી પરમાર્થે જુદા ભાવ ઇન્દ્રિય પણ અન્ય દ્રવ્ય છે દ્રવ્ય ઇન્દ્રિય અન્ય દ્રવ્ય છે અને ઇન્દ્રિયના વિષયો પણ અન્ય દ્રવ્ય ઘણી ઘણી રીતિ આચાર નું કથન ગંભીર જ્ઞેય કયું અન્ય દ્રવ્ય કયું આ જીવ નહી અજીવ પણ ભગવાન આત્મા ચૈતન બિંબ પ્રભુ પરના એકત્વ થી ખસીને સ્વના એકત્વમાં આવ્યો સ્વના એકત્વમાં આવ્યો તો જ્ઞાન સ્વભાવ વળી સર્વેન્દ્રિયો થી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને એવા પોતાના આત્માને અનુભવે છે ભગવાન આત્મા પોતાના પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ દ્વારા આત્માને અનુભવે છે તો પરદ્રવ્યને જ્ઞાન જે ભાવેન્દ્રિય દ્રવેન્દ્રિય આદિ બહાર શબ્દો શાસ્ત્ર આદિ પુસ્તક પાના ભગવાનની મૂર્તિ ગાથા એ બધાથી યાત્રાનો વિષય એ બધાથી જુદો પડી આત્મા આત્માના જ્ઞાન સ્વભાવ વળી ટંકુત્કરણ એકત્વપણાને પ્રાપ્ત થઈને આત્માને અનુભવે એને આત્મા પ્રાપ્ત થયો એમ કહેવામાં આવે એને આત્મા મળ્યો એને આત્મા પ્રાપ્ત થયો એને આત્માનો સાક્ષાત્કાર થયો એને આત્માનો અનુભવ થયો એ આત્માના આનંદનું વેદન થયું એ આત્માને સમ્યક દર્શન સ્વસ્વરૂપનું જ્ઞાન અને ચારિત્ર આદિ થઈ સમજાણું કાંઈ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે તેને ભગવાન જીતેન્દ્રિય જીન કહે એને ઇન્દ્રિયોને જીતી અને તે જીન કહેવામાં આવ્યો આ જીન કોઈ સંપ્રદાય નથી જીન કોઈ વાળો નથી જીન એટલે જ્ઞાન ભાવ દ્વારા આ ત્રણનો એકત્વ પણ છૂટીને સ્વભાવની એકતા થવી તેને જીતેન્દ્રિય જીન કહેવામાં આવે તો સમજાણવામાં જીન શબ્દ વાપર્યો પાઠમાં જીતેન્દ્રિય શંખ જીન જન એમાં આચાર્ય વધારે શબ્દ વાપર્યો સમજાણું કાંઈ જીતેન્દ્રિયમાંથી કાઢી જોઈએ આ છે ને છેલ્લો સ ખવ જીતેન્દ્રિયો જીનિતિ એકા નીચે સ્તુતિ છેલ્લો શબ્દ છે સ ખવ જીતેન્દ્રિયો જીનિતિ એકા નીચે સ્તુતિ શું કે છે એ તડકો માર્યો તો આવો અંદર આવો અંદર સંતોની પ્રથમ પદ્ધતિ અને કોડામાં ગાગરમાં સાગર ભરી દેવાની તાકાત સ્વભાવમાં હો સ્વભાવમાં લખાણ લખાણ ને કારણે કેવો જ્ઞાન સમાજ્યું અંદર આત્મામાં કે છે કે ધર્મ કેમ થાય એની આ વાત છે અથવા જીવ સ્વભાવની પ્રાપ્તિ કેવી થાય તો તેને જીવ પ્રાપ્ત થયો કહેવાય અથવા જીવ સ્વભાવની કેવી એકતાથી તેના ગુણની સ્તુતિ કરવામાં આવી એમ કહેવામાં આવે આમાં તો રાગી હોય ગયો ભાવેન્દ્રિય દ્રવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો એનાથી લક્ષ છોડીને જ્ઞાયક ભાવમાં આવ્યો તો રાગ ને લઈને અંદર માં આવ્યો એમ આવ્યો નહીં એ વ્યવહાર ક્યારે કહેવાનો કે જયારે ખંડ ઇન્દ્રિય તરફથી છૂટીને અખંડ ભગવાન આ દ્રવિન્દ્રી છૂટી હતી, સૂક્ષ્મ ચૈતન સ્વભાવને પકડ્યો અને શિવના સંઘનો લક્ષ છોડીને અસંગ ચૈતન્ય પકડ્યો, એવા જ્ઞાન સ્વભાવ વડે, જ્ઞાન સ્વભાવ વડે આત્માને જાય એમ કીધું છે ને, જ્ઞાન સ્વભાવ વડે કીધું છે, રાગ વડે, નિમિત્ત વડે, વ્યવહાર વડે એમ નથી કહ્યું, એમ હોતું નથી. એ તો પછી કથન વ્યવહાર લઈને ઘણા આવે, પણ વસ્તુ સ્થિતિ આ સમજાય છે કઈ છે કે નહીં, પણ જુઓ ને એમાં પાઠના અર્થમાં ભીડું છે બધું. રાજેન્દ્રજી છે કે નહીં ઉસમે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ, એને રાગ ભાવથી પણ ભિન્ન પીડ્યો, ખંડ ઇન્દ્રિયથી દ્રવિન્દ્રિય એનાથી ભિન્ન પીડ્યો, ત્યારે જ્ઞાન સ્વભાવ વળી આત્માને જાણ્યો. એટલે જ્ઞાન સ્વભાવ વળી છે ને પાઠમાં પણ એ છે ને, જ્ઞાન સ્વભાવ અધિકમ ગુણદી આદમ, જ્ઞાન સ્વભાવ વળી કરીને અધિક ના ભિન્ન ને પરિપૂર્ણ જુદો જાણે તેને જીતેન્દ્રી જીન ભગવાન કહે. આમાં ક્યાં આ તો વસ્તુનું સ્વરૂપ છે, આમાં આ કે જીને તમારો જીન નો આ ધર્મ છે, પણ જીન આ વસ્તુ જ આવી છે, જીન ધર્મ શું, ભગવાન આત્મા જ્ઞાનાનંદ સચિદાનંદ સ્વરૂપ, એનો અંતરાશ્રય લઈને પરનું એકત્વ તૂટવું છૂટવું અને સ્વમાં એકત્વ થવું, એને જીતેન્દ્રી જીન કહેવામાં આવે. સમજાણું આમાં? એને પણ પોતાની અંતર મોટપની મોટપ પૂજતી નથી, એની પોતાની મહત્તાની મોટપ આવતી નથી, એને બધા આ રાગ ને આ ખંડ ને આન આન આખી મહત્તા એને આવે. પરની જ્યાં મહત્તા આવે ત્યાં સ્વની મહત્તા રહેતી નથી. પહેલી શ્રદ્ધામાં તો કે કબૂલ કર કે ભગવાન આત્મા રાગ ને ખલિન્દ્રી ને બધું એ બધો પર છે, એનાથી ભિન્ન પડી ને સ્વભાવની એકાગ્રતા થવી, એનું નામ ભગવાન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને ચારિત્ર કહે, એનું નામ ભગવાન મોક્ષ નો માર્ગ કહે, ને એને જીન જીતેન્દ્રી કહેવામાં આવે. કારણ કે ઇન્દ્રી ને ફોડી નાખે, ખાય ફોડું, આ ના બે રોટલી ખાય, દૂધ પીવે, સાદા ફૂપડા પહેરે, માટે જીતેન્દ્રી છે એમ છે નહી. આ તો લોકો એમ કે બહુ ભાઈ કેટલું ખાય છે, એક બાજરા નો અડધો રોટલો અને બસ એક ઘી ચોપડ્યા વિના અને છાશ, બહુ જીતેન્દ્રી છે. સાદાની વ્યાખ્યા શું, સમજાણો મોટા શેઠ હોય ને એટલે એકલું સાધન પહેરે, રોટલો દાળ ખાય, શું સાદાય. પણ એ સાદાય ક્યાં હતી? સાદાય તો એને કહીએ કે જેને રાગ ને ખંડ ઇન્દ્રિય ના વિષયોનું લક્ષ છોડી વિનાયક માં ચૈતન એકાગ્ર થાય, તેને સાદું જીવન ને સાત્વિક જીવન ને સમ્યક દર્શન જીવન કહેવામાં
આવે છે.
હે તો જુદા પડવાની વાત છે, ન્યારી ન્યારી તો જુદી. પોતાના આત્માને અનુભવે છે ભગવાન આત્મા, જેના લક્ષમાં એકલો ભગવાન આખો પરિપૂર્ણ લીધો પોતે, એની વેદના એનું વેદન જે થયું પર્યાયમાં એને જીતેન્દ્રી જીન કહેવામાં, જ્ઞાન સ્વભાવ અને અચેતન દ્રવ્યોમાં નથી. આ ભગવાન જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ ને ભગવાન કે છે નીચે, એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે નીચે કે છેલ્લો સ્વભાવ છેલ્લો, સમજાણું કઈ. પરમાર્થ આ ભગવતા જ્ઞાન સ્વભાવ એનો સંસ્કૃત છે, અહીં ભગવાન ભગવાન આત્માની જ્ઞાન સ્વભાવ ને ભગવાન જ્ઞાન સ્વભાવ મહિમાવંત પ્રભુ જેનો જ્ઞાન સ્વભાવ છે એવો મહિમાવંત ભગવાન જ્ઞાન સ્વભાવ અચેતન દ્રવ્યોમાં નથી. એટલે કે જ્ઞાન સ્વભાવ એ રાગમાં નથી, ખંડ ઇન્દ્રિયમાં નથી, આ જ્ઞાન સ્વભાવ પર પદાર્થમાં. પરમેશ્વર પરમાત્મા હોય આ સામે તો પણ આ જ્ઞાન સ્વભાવ એમાં નથી. અચેતન કહો, અજીવ કહા, આ જીવની અપેક્ષા અજીવ કહો, આ ચેતનની અપેક્ષા અચેતન કહો, ક્યાં હે? વિકરાગ માર્ગ તો અલૌકિક હૈ ભાઈ, સમજ માં આયા? અહીંયા તો ચૈતન ના દર્શન જ્ઞાન ઉપયોગ ની અપેક્ષા એ ચૈતન પણ કહેવામાં આવે, અને બીજા ગુણ ની અપેક્ષા એને અચેતન, એકને અચેતન કહેવામાં આવે. સપ્ત ભંગી જ્યાં સાધ ચાલી છે, સમજાય છે? જાણવા દેખવાનો ઉપયોગ થી જીવ, બાકી બધા ગુણો જાણતા દેખવાનું કામ કરતા નથી, માટે અજીવ એની સપ્ત ભંગી. તો હવે આ ભગવાન ચૈતન સ્વભાવની અપેક્ષા એ બીજા બધા અચેતન, આ ચેતન નહીં, માટે બધા અચેતન, માટે બધા જ્ઞેય, માટે બધા પર. સમજાણો કઈ એ જ્ઞાન સ્વભાવ અને અચેતન દ્રવ્યોમાં નથી. આ ભગવાન જ્ઞાન સ્વભાવ એ ખંડ ઇન્દ્રિય પણ ખરેખર અચેતન છે. ચેતન સ્વભાવ ત્રિકાળી નથી, માટે રાગ અચેતન છે, પર અચેતન છે. એટલે ભગવાન આત્મા ચૈતન દો, ચૈતન સ્વભાવ એ અન્ય અચેતન પદાર્થમાં, તેથી તે વળી આત્મા સર્વથી અધિક, તેથી તે વળી, સમજાય છે? કોના વળી? જ્ઞાન સ્વભાવ અંતચેતન નથી, તેથી તે વળી એટલે જ્ઞાન સ્વભાવ વળી આત્મા સર્વથી અધિક. તે વળી એટલે જ્ઞાન સ્વભાવ અને અચેતન દ્રવ્યોમાં નથી, તેથી તે વળી એટલે જ્ઞાન સ્વભાવ વળી, જ્ઞાન જાણવા સ્વભાવ વળી આત્મા સર્વથી અધિક, સર્વથી જુદો અને પરિપૂર્ણ ભગવાન ભિન્ન છે. સમજાણું કઈ? હા, મહેનત પ્રયત્ન અંદર માં કરવો જોઈએ, કરે ને વાદ વિવાદ ના ઝઘડા. અરે ભગવાન, સમજાય છે કઈ? જ્યાં પ્રયત્ન કરવો જોઈએ ત્યાં કરતો નથી, ને વાદ વિવાદ ભણી ભણીને ગણી ગણીને. સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે તો ધંધા. બધા સુધા બધા સુધા ભગવાન આત્મા ભાઈ પ્રભુ પરિપૂર્ણ ચૈતન સ્વભાવ છે ને, અને વસ્તુ હોય પરિપૂર્ણ હોય તો કાં હોય, અને તેમાં એનો જ્ઞાન સ્વભાવ તો બધાને જાણે, પોતાને જાણે, એવો એક અસાધારણ સ્વભાવ કે બીજા ગુણો એવા નથી. એ ગુણ બીજામાં તો નથી, એ જ્ઞાન સ્વભાવ સાધારણ બીજામાં આ તો નથી, પણ એ સ્વભાવ બીજા અનંત ગુણમાં જ નથી. એવો ભગવાન જ્ઞાન સ્વભાવ એના વડે પરથી ભિન્ન અધિક જુદો કરીને જાણવો, આ એનું નામ આત્મા જાણ્યો કહેવામાં આવે. આમ આત્મા આત્મા તો બધા વાતો કરે છે, આત્મા આમ જાણો, આત્મા જાણો, એની બધી બહુ વાતો કરીએ, આ રીતે હોય એના આત્મા. આમ આત્મા કરે હું કામ આવે? સમજાણો કઈ? જુદો કર્યો ત્યારે એનો અર્થ બીજી ચીજ છે, એક જ છે એમ છે. એકમાં બે ભાગ પડ્યા તો ખંડ ઇન્દ્રિય પણ પર ને સ્વભાવ જ્ઞાય કે સો. સમજાણું કઈ? ચૈતન ભાવ એવો સ્વભાવ જેની જીવન, જેનું જાણવું દેખવું એવું, જેનું જીવન, જેનું જીવવું એટલે એવું ચેતવું એનો સ્વભાવ, એવા દ્વારા આત્માને પરથી તદ્દન જુદો, પરથી જુદો અધિક એવો જે જાણે, એ કેવો જ્ઞાન સ્વભાવ છે. આ વિશ્વની ઉપર તરતો જો પાછું રાખ્યું બીજી ચીજ છે, ખંડ ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિય બીજી ચીજો છે, એને જાણતા છતાં તે રૂપે નહીં થતો તરતો, એટલે પોતે વિનાયક સ્વભાવ, પોતે પોતાને પરને જાણતો છતાં પર રૂપે નહીં થતો, પોતાના જાણવા રૂપે રહીને પરને જાણતો અને પર રૂપે નહીં થતો, એ વિશ્વ ઉપર તરતો એમ કહેવામાં આવે. એટલે કે જેમ પાણીમાં ઉપર તરતો માણસ પાણીમાં બુડતો નથી, બુડતો નથી, કે બુડતા નહીં, ડૂબતા નહીં, પાણી ઉપર તરતો એ અંદર ડૂબતે નહીં હે, એમ ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વભાવે ભિન્ન કરીને જાણતો તે પરમાં ડૂબતો નથી, એટલે પર રૂપે થતો. વિશ્વ ઉપર તરતો ભાષા કેમ થઈ, વિશ્વ અનંત બધું હો, અનંત આત્મા રત્કણો ખંડી બધું, પણ એ રૂપ એને જાણતો છતાં, એને જાણતો છતાં એમાં એકત્વ થતો નથી, એમાં ડૂબી જતો નથી, એનાથી ભિન્ન રહે. એને આત્માના વાસ્તવિક ગાણા સાંભળ્યા નથી એને, કેમ તરફજી? હા, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ કહ્યું ને, જીતેન્દ્રી સાવ ઇન્દ્રિયો એ જીતી છે જેને, એવા સંતો આને જીનને જીતેન્દ્રી કહે છે. જ્ઞાનીઓ ગમે તે કહે, થી કરીને વસ્તુ સ્વરૂપ ક્યાંથી થઈ જાય બીજું એમ કહે છે. સમજાણું કાય? જીતેન્દ્રિય સાવ નિશ્ચિદા, નિશ્ચિત જે જીતેન્દ્રિય આત્માઓ પરમાત્મા છે, એવા પરમાત્મા કે સંતો આવા ભગવાન આત્માને પરિપૂર્ણ સ્વભાવ દ્વારા પોતાને અનુભવે, પરને જાણતા છતાં પરરૂપ થતો નથી, પરથી જુદો રહે છે, પરથી તરતો રહે છે, પરથી ભિન્ન રહે છે, પરથી એકતો થતો નથી, તે વિશ્વ ઉપર તરતો એમ કહેવામાં આવે. હા, રાગ થી તરતો, સમજાય છે? કાય રાગ આદિ થાય તેને પણ રાગ થી ભિન્ન પડેલું જ્ઞાન રાગ ને પરતય તરીકે જાણતા છતાં રાગ રૂપ જ્ઞાન થતું નથી. સમજાણું કાય? આનું નામ આત્માની સ્તુતિ, અને આત્મા જાણ્યો ને અનુભવ્યો ને આત્મા છે તેને પ્રાપ્ત કર્યો એમ કહેવામાં. સમજાણું કાય? આ વિશ્વની ઉપર તરતો પ્રત્યક્ષ ઉદ્યુતપણાથી કેવો છે ભગવાન આત્મા? પ્રત્યક્ષ છે, એ કઈ પરોક્ષ રહી જાય છે એવી ચીજ છે જ નહીં, એના ગુણમાં જ પ્રત્યક્ષ થવું એવો એનો સ્વભાવ છે. સમજાય છે? પ્રકાશક નામનો એનામાં ગુણ છે, બાર ગુણો હત્તાનું પૂરતા ગુણો છે જીવમાં, એવા અનંત છે, અને એક બારમો ગુણ પ્રકાશકત્વ છે, ગુણ છે એનો, કે જે પ્રત્યક્ષ થાય એવો જ એનો ગુણ છે, પરોક્ષ રહેવો એનો ગુણ છે. સમજાણું કાય? ભગવાન આત્મા પરથી ભિન્ન પડીને પ્રત્યક્ષ ઉદ્યોગપણાથી સ્વસંવેદન જ્ઞાનમાં પ્રત્યક્ષપણે પ્રગટ થયો ભગવાન આત્મા. પ્રત્યક્ષ ઉદ્યોગ જેનો છે, પ્રગટ છે સદા અંતરંગમાં પ્રકાશમાન, સદાય અંતરંગમાં ચૈતન સૂર્યથી પ્રકાશમાન ભગવાન આત્મા છે. એવો છે એ, સમજાય છે? અહીં જ્ઞાન સ્વભાવ ગણવો છો, કેવો છે જ્ઞાન સ્વભાવ? વિશ્વની ઉપર તરતો, એક બોલ, પ્રત્યક્ષ ઉદ્યુતપણાથી સ્વતંત્રમાં પ્રકાશમાન જ્ઞાન સ્વભાવ, પ્રત્યક્ષ પરમાત્મા પોતે પોતાથી પ્રત્યક્ષ થાય એવું એનું સ્વરૂપ છે. વાત સાંભળવી આમ મોટી મોટી લાગે એમ મને આવડો મોટો હું એ જ કે અરે ભાઈ મોટી નથી એ જેમ છે તે છે જેમ છે તે જ વાત છે બીજી વાત નથી મોટી કે નાની કે વટલી કે જે કઈ આ છે એમ કઈ ઓલું આવતું નથી એમ કહ્યું છે કે રાત કરો વ્યવહાર કરો આ કરો આ કરો થોડું થાય છે એવી જ વાત આ તો મોટી વાત પાકડા ટીકા કરી છે દીગપટ ચોરાશી બોલ ભાઈ એમ નથી ભાઈ એ તું તારી મહત્તા ને મૂકી અને કોક ની મહત્તા વેળી તારી મહત્તા પ્રગટે એમાં તને લાજબ નથી સમજાણો લાજબ નથી તને ભગવાન આત્મા સીધો પ્રત્યક્ષ સ્વભાવ થી ઉદ્યોતમાન પ્રકાશમાન જ્ઞાન સ્વભાવ છે સમજાણું કઈ સદા અંતરંગમાં પ્રકાશમાન છે સદા ત્રિભાવ અંતરંગમાં પ્રકાશમાન જોતું વસ્તુ છે અવિનશ્વર થી જ્ઞાન સ્વભાવ નાશતા એવો સ્વતોથી ભગવાન જ્ઞાન સ્વભાવ ચૈતન સ્વભાવ સ્વતોસિદ્ધ છે સ્વતોસિદ્ધ છે પોતાથી ચોક્કસપણે રહેલો એને કોઈને કારણે છે સ્વતોસિદ્ધ અને પરમાર્થ પરમાર્થરૂપી આત્મા નો જ્ઞાન સ્વભાવ પરમાર્થરૂપ છે જ્ઞાન સ્વભાવ ભગવાન આત્માનો પરમાર્થરૂપ છે આ પરમાર્થ કરવો કરવો પરમાર્થ કોઈ કરતો આ પરમાર્થ જ્ઞાન સ્વભાવ પરમાર્થરૂપ છે એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે સમજાણું કઈ નાન સ્વભાવમ સમજો તો ને નાન સ્વભાવમ અધિયમ મૂળદી આદમ આદમ એમ છે ને આત્માને જ્ઞાન સ્વભાવ થી અધિક પરથી જુદો અનુભવો એટલે જ્ઞાન સ્વભાવ આવો એમ ભણીલો એ દ્વારા આત્મા જાણ્યો એ દ્વારા આત્મા જણાય બાકી કોઈ વિકલ્પ ને રાગ ને નિમિત્ત ને સંયોગ કોઈ કારણે શાસ્ત્ર ના જ્ઞાન થી પણ જણાયો નથી સમજાણું કઈ એ શ્લોક પૂરો થયો 31 આ રીતે એક નિશ્ચય સ્તુતિ તો આ થઈ સ્તુતિનું વર્ણન છે ને સમજાણું કઈ એના કાંસમાં કહ્યું છે જીની તો દ્રવિન્દ્રિયો જાણવા પરજ્ઞેય પરજ્ઞેય તો દ્રવિન્દ્રિયો ભાવેન્દ્રિયો ખંડ ખંડ જ્ઞાન અને ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થ એ જ્ઞેય અને જ્ઞાયક પૂતિ આત્મા ભગવાન આત્મા જાણનાર અને એ પરરૂપે જણાય એવા જ્ઞેય પરરૂપે જણાય એવા જ્ઞેય એ બંનેનું અનુભવન એ બંનેની એકતાનું અનુભવન વિષયોની આસક્તતાથી એક જેવું થતું હતું પર લક્ષી ભગવાન નું ભજન કરે ને ભગવાન 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 એ છે કે એ પણ પરજ્ઞેય છે રાગ પરજ્ઞેય છે એની હારે આત્માનું એકત્વ હતું એ શંકર દોષ હતો ખીચડો થતો રાગ ને જ્ઞાન સ્વભાવ વાળો આત્મા બે એક માનતો અથવા જેના વળી આત્માને લાભ માને એનાથી જુદો છે એમ એ માની શકે નહી તો એ ખંડ ઇન્દ્રિય અને રાગ પિનાદીના ભાવથી જીવને લાભ થાય માને એ જીવને એનાથી જુદો કરી શકે નહી સમજાણું કઈ ફેરે બે આ બહુ સમજાય બોલું છે નહીં સુંદરકાંતભાઈ, એની મારે હું સમજાય છે કે આ પ્રમાણે શું છે. આમ એસોમાં કામ કરે પણ આમાં ન કામ કરી શકો નહીં. અરે આવું કે સમય સારી છે, આવું બાપુ આપણું અધ્યાત્મ શાસ્ત્ર છે. એકલું આત્માને બતાવનારું અદ્વૈત અજોડ આંખ છે, અદ્વૈત અજોડ ચક્ષુ છે. સમજાય છે? એ બંનેનું વિષયોની આસક્તતાથી, એટલે કે જ્ઞેય ખન ખન ઇન્દ્રિયની આસક્તિ, દ્રવિન્દ્રિયમાં એકાગ્રતા, વિષયોમાં લીનતા, એટલે તેમાં લીન એકાગ્રતા, એ જ જેવું થતું હતું. જ્ઞેય અને જ્ઞાય ભાવ એ જ જેવું લાગતું હતું. ભેદ જ્ઞાનથી બેન પણ જાણ્યું રાગ ખંડ ઇન્દ્રિય દ્રવિન્દ્રિય વિશે, એને ભેદ જ્ઞાન થી પરથી જુદો પડીને ભિન્નપણું જાણ્યું, ત્યારે તે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ દૂર થયો. ત્યારે તે ભગવાન જાણનાર આત્મા અને પર જ્ઞેય તરીકે જ્ઞેય ખંડ ઇન્દ્રિય આદિ જે પર હતા તેને એક રૂપે માનતો હતો, એ પરથી ભેદ જ્ઞાન કરીને બેનો શંકર દોષ દૂર થયો, અર્થાત મિથ્યા દ્રષ્ટિપણાનો દોષ દૂર થયો. બેને એક માનતવાનો દોષ હતો, મિથ્યાત્મનો તે દૂર થયો એમ અહીં જાણવું. એના નામ ભગવાન આત્માની સ્તુતિ કહેવામાં આવે. સમજાણવામાં હવે બીજી સ્તુતિ અહીંયા કઈ ઢબે વાત લીધી છે, કઈ રીતે કે આત્માની સ્તુતિ તરીકે આ એક પહેલી દરજ્જાની, પછી સપક્ષ ઉપસમ શ્રેણીની બીજા દરજ્જાની સ્તુતિ, કારણ કે ઉગ્ર વિશેષ ઊંચે ચડ્યો, અને પછી સપક્ષ શ્રેણીની ચડ્યો, એ સ્તુતિ છે. સ્તુતિનું પછી ફળ આવે કેવો જ્ઞાન, એ સ્તુતિ નો કહેવાય. સ્તુતિ તો આ સુધી જ્યાં સુધી આમ ત્રણ પ્રકારની ભાવ અધૂરો ભાવ છે તેને સ્તુતિ કહેવામાં આવે. જીવના પૂર્ણ સ્વભાવની સ્તુતિ, એનાથી પછી પૂર્ણની પ્રાપ્તિ થઈ જાય તો સ્તુતિ નહીં.
બરાબર,
સમજાણું કઈ? ત્યાં આ તો ચોથે થી માંડી છે, સત્તાની ક્યાં માં છે? ચોથે થી તે બાર માં સુધીની સ્તુતિ નું વર્ણન છે. પહેલી આ ચોથા ની વાત કરી છે, ચોથા ગુણસ્થાન ની મુનિ છે, મુનિ પ્રધાન થી વાત કરી છે. હવે અહીં આત્માની સ્તુતિ એટલે વિશેષ ગુણગ્રામની એકાગ્રતા, વિશેષ આત્મામાં એકાગ્રતા, જે ભાવ ભાવક દોષ છે તેનું જીતવું. અભાવ નહીં, અભાવ બત્રીમાં આવશે. જે કર્મનો ઉદય આવે અને ભિન્ન પડ્યું છે, ભાન થયું છે, પણ હજી પોતાની પર્યાયમાં કર્મનો ઉદય હોય એને અનુસરીને પોતે પોતામાં ભાવ્ય વિકારની પર્યાય થાય, એને છોડીને પોતાના સ્વભાવમાં એકાગ્ર થાય, એને બીજા નંબરની ઊંચી સ્તુતિ ગણવામાં આવી. સમજાણું કઈ? ભાવ ભાવક ભાગ નામ આત્મામાં પરથી ભિન્નપણાનું ભાન થયું છતાં હજી કર્મના ઉદયના કાળમાં તેના તરફના વલણવાળો જે ભાવ છે તેને ભાવ કહેવામાં આવે છે, અને કર્મના ઉદયને ભાવક કહેવામાં આવે. એ બેની જે અંદરમાં એકતા બુદ્ધિ નથી, પણ હજી અથિર બુદ્ધિને લઈને જે થાય છે એવા ભાવ ભાવકનો નાશ, અભાવ કરવો અથવા જીતવું, તેને બીજા પ્રકારની શુદ્ધતાની વૃદ્ધિ થઈ અંદર, એથી બીજા પ્રકારની એને સ્તુતિ કહેવામાં આવે. સમજાવું કઈ? ભાવ્ય એટલે વિકારી થવાયુ આત્માની દશા, અન્ય દર્શન થયા અનુભવ થયા છતાં જે દશામાં ભાવ છે કે નહીં, અને ભાવ કર્મ નો ઉદય, એનું શંકર એટલે બે માં આમ એમાં એના ઉદયમાં આમ જતો શંકર એ દોષ ને દૂર કરીને સ્વભાવ માં ઠરે છે, એને અહિયાં ભાવ ભાવ દોષ ને દૂર કરી સ્તુતિ કહેવામાં આવે. સમજાય છે? આમાં કોઈ ભાષા એવી આકરી નથી આવતી, પણ જરી ખ્યાલ તો આવું છે કે એને એમ થઈ એમ થઈ આ મારું ઝીણું એમ કઈ કાઢી નાખે ને, એ મારો પકડવા દેતો નથી. ઝીણું નથી બાપુ, એ તારા ઘરની સાદી અને સીધી વાત, મીઠી સાદી સીધી વાત. એ શરણભૂત શું છે એની વાત છે ભાઈ, કોઈ શરણભૂત નથી. મરી ગયા બાય માં તારા છોકરો મરી ગયો નહીં કે બેઠે ગયો, શું થયું કોઈ ઉલટી થઈ અનંત ભાવ કર્યા ભાઈ, અનંત અવતાર કર્યા બાપુ. તારી અનંતની આદિ ક્યાં છે? તારી અનાદિ ની આદિ ક્યાં? એટલો બધો કાળ ક્યાં ગયો? ક્યાં ગયો પ્રભુ? તે પરની એકત્વ બુદ્ધિ માં ગયો ભાઈ, એમાં ક્યાંય શરણ હતું? હા, અરે શરણ ના તાવાજા, એ ટાણે આ શરણ ન કરે તો શરણ કરશે કે દી? સમજાણ થાય? આ મનુષ્ય નો ભાવ માં દુઃખ થી આવીને બહાર મેળવ, એમાં જો આ વાત એના દ્રષ્ટિમાં લક્ષ્મણ અનુભવમાં મળે, ક્યાંય શરણ નથી ભાઈ. ચોરાશી ના અવતાર પાંચમું પડી પાંચ ચોરાશી નાચે ભગવાન પરમેશ્વર અને સંતો સંત કુંદકુંદાચાર કરુણા થી આ વાત કરે છે ભાઈ. ભગવાન હું એકત્વપણે માનીને પરથી જુદો થવું નથી એટલે રખડે છો.
બરાબર,
પરથી પરને એકત્વ માનતા છે એટલે એનો અર્થ કે જુદું પડવું, એટલે પરમાં એકત્વપણે રખડવું. બાપુ એવું તો અનંત વાર ત્યાં કર્યું છે, હવે એ ત્યાં શું નવું કર્યું? સમજાણું કાંઈ નવું તો ભગવાન તારા સ્વભાવને સંભાળ અને એકત્વતાને તોડ, એ નવું છે. એ એકત્વ તૂટ્યો એટલે એકલો જુદો પડ્યો, એને મુક્તિ થયા વિના રે, એને એકત્વ પર સાથી એકત્વ રહેશે નહીં. એને
બરાબર
સમજાણું કાંઈ? બત્રીસ જો મોહમ તું જીણતા, ત્યાં ઇન્દ્રિયમ જીણતા હતું. નાણ સાવમ અધિયમ દિયાદમ સમજીન મોહમ સાહુ પરમઠ વિયાણિયા બિનતી જીતિ મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને પરમાર્થના વિજ્ઞાયકો એ સાધો જીત મોહી કહે. અહીં નાખજો પરમાર્થના જાણનાર પરમેશ્વરો અથવા મહાસંતો એને જીત મોહી કહે છે. જેને જ્ઞેય અને જ્ઞાયકના એકપણાની બુદ્ધિ તો તોડી છે, પણ જેને ઉદય સાથેની પોતાની ભાર થવાની દિશાને પણ છોડી છે, સમજાણું કાંઈ? જેને રાગ ને જ્ઞાન ખંડ ઇન્દ્રિય ને દ્રવ ઇન્દ્રિયની એકતા તો છોડી છે, પણ જેણે હજી કર્મના તે કાળના ઉદય તરફને પોતાના વલણને વાળે છે એવી અવસ્થા જેણે છોડી નથી તે તેનો દોષ છે. જે જેણે પરતરફના વલણની દશાને છોડીને સ્વભાવમાં એકાગ્ર થાય છે તેને બીજા નંબરની ઊંચા નંબરની બીજા નંબરની એટલે નંબર પહેલો ઊંચો અને બીજો હલકો એમ નહીં આવે. બીજા પ્રકારની એક સ્તુતિ તેને ભગવાન કહે. ટીકા જોવામાં વાંધા, આ શબ્દના વાંધા. એક પત્ર માર્યા હતા, અરે ભગવાન સાંભળને પ્રભુ શું કે છે, અરે તને સમજા શાસ્ત્રના અર્થ કરવાની રીતને પણ ખેંચા તાણ, એ તને અંદર ખેંચા તાણ કેમ મળશે અંદર થી? સમજાય છે કાંઈ? આ શબ્દ આવ્યા હતા પત્રોમાં કે જોવામાં એમ કે છે, શું કે છે કે મોકરમ ફળ દેવાના સામર્થ મળી પ્રગટ ઉદ્રવ થઈને ભાવુકપણે પ્રગટ થાય છે. જો એમ કે કર્મ આવ્યું ભાવુકપણે જીવને વિકાર કરાવવા માટે સમર્થ, પણ સાંભળ તો ખરો શું કે છે. ધર્માત્મા મુનિ છે, સંત છે, હજી કર્મ બાકી છે, સંન્યાસ દર્શન ચારિત્ર આદિ થયા છે. હવે એને કર્મ નો ઉદય આમ આવ્યો છે. કેવો કર્મ? કે ફળ દેવાનું સામર્થ. ફળ દેવાનું એટલે અનુભાગ એને પ્રગટ થાય છે એની પર્યાયમાં. કોની પર્યાયમાં? કર્મ ના ઉદયમાં. એવું પ્રગટ ઉદ્રવ થઈને જે સત્તારૂપ હતું એ પ્રગટ ઉદયમાં આવ્યું. એ ભાવકપણે, ભાવકપણે એટલે અહીં ભાવ થાય તો તેને ભાવક કહેવામાં આવે છે. અહીં ભાવ તેને અનુસરીને, અનુસરીને એટલે એ પ્રમાણે એમ નહીં પણ એ આમ અનુસરવું છોડી દઈને આમ જે અનુસરે કર્મના ઉદય તરફને અનુસરે તો તે અને ઓલાને ભાવક કહે છે અને અનુસરવાની પર્યાયને ભાવ કહે છે. સમજાણું કાંઈ? ખરી નહીં. મોહ કર્મ ફળ દેવાના સામર્થ, ભાષા તો એવી છે કે ફળ દેવાને સમર્થ. એનો અર્થ શું? કોને ફળ દે? એની સત્તામાં જે હતું એ અનુભાગના વિપાક પણ પાક પણ આવ્યું. સમજાણું? એ પ્રગટ ઉદય રૂપ થઈને જો એ રીતે ફળ પ્રગટ ઉદય થયું. અહીંયા જળના પર્યાયોમાં એ પર્યાય પ્રગટ થાય, કર્મમાં ભાવક પણ પ્રગટ થાય છે. હવે તો પણ અહીં ભજન અહીં છે અને ઠેકાણે ન્યાય છે. ભજન આપે જોયો આ ભાવ કરવાનું કાંઈ ભાવ કરાવ્યું ના ક્યાંય ભાવ થાય છે. પણ અહીં તો કે છે કે ભગવાન આત્મા પોતાના સ્વભાવ સન્મુખની એકતા દ્રષ્ટિ તો થઈ છે પણ હજી અથિરતા ટળી નથી. એ અથિરતાનો ભાવ ભાવ પોતાના પુરુષાર્થને કારણે નબળાઈ રહી ગઈ છે. એ ભાવમાં નિમિત્તપણે ભાવક કર્મ છે તો ભાવક કર્મને એના અનુસારે જેની પ્રવૃત્તિ જુઓ. એ કર્મનો ઉદય આવ્યો એના આમ થવાને એને અનુસરી સ્વભાવને અનુસરીને નહીં પણ હજી ભાવ્ય વિકાર થવાની લાયકાતથી એને પરને અનુસરીને થવાની લાયકાત પોતામાં એવા જેની પ્રવૃત્તિ છે. અહીં લેવું ભાવકપણે પ્રગટ થાય છે તો પણ તેના અનુસારે એટલે કે જેનું આત્માની વર્તમાન દશામાં નિમિત્ત તરફના વલણવાળી જેની દશા છે એવી પ્રવૃત્તિ એવો જે પોતાનો આત્મા. સમજાણું કાંઈ? વિશેષ આ તો વસ્તુ સ્થિતિ છે ભાઈ. આમાં આમાં કોઈના ઘરની વાત છે એમ માનવી જોઈએ એમ નથી. સમજાણ? આ તો જો એ તો એમના ઘરની વાત સિદ્ધ કરે છે એમાંથી કાઢીને. પણ જે છે એમ તો કે માન તો ખરો, હવે એના ઘરની ને એના ઘરની પડી રહી એને. અહીં તો કે છે કર્મ ભાવકપણે આવ્યું ઉદયમાં એને ભાવક કહેવામાં આવે છે. પણ ભાવક હોવા છતાં એમ કે છે ને તો પણ તેના અનુસારે એટલે હજી આત્માની પર્યાય આ બાજુ વળી નથી ફિરતા. એના અનુસારે નિમિત્તના લક્ષ્ય પોતામાં વિકાર થવાની ભાવ થવાની લાયકાત છે એવો જે પોતાનો આત્મા. ભાષા જુઓ, એવો જે પોતાનો આત્મા ભાવ તેને ભેદ જ્ઞાનના બળ વળી. એટલે કે ભાવ્ય થવા દેતો નથી ભેદ જ્ઞાન થી એમ કે છે. સમજાણું કાય ક્યાં છે? આમાં કઈ વાત એમ નથી. હું ગયા રામી રામડી કીધું ને કે ક્યાં હુઆ લંકા મેં ક્યાં હુઆ કે ભાઈ સમજે રાવણે લીધી રામડી રામે લીધી ગામડી હો ગઈ રામા રામડી મોટી રામાયણ ની વાત. રામાયણ માં શું હતું? રામાયણ આવે છે ને રામાયણ રામાયણ શું હતું? રાવણે લીધી રામડી, રામડી એટલે સીતા, આ રામે મારી લીધી ગામડી એટલે લંકા, હો ગઈ રામા રામડી, આ શું રામાયણ એમાં છે? એમ આમાં રામ છે, ભાવ કઈ છે? સ્વભાવ ની દ્રષ્ટિ છે પણ હજી અસ્થિરતા ની ભાવ થવાને લાયકાત છે. આ તો લાયકાત છે, હજી અત્યારે નવે લાયકાત તોડશે. અહીં તો કે છે કે અહીંથી ભાવ થવાની તેને અનુસારે જેની પ્રવૃત્તિ છે હજી અત્યાર સુધી કર્મ નો ઉદય છે તેને અનુસારે, અનુસારે એટલે તેના વલણ વાળી, તેના પ્રમાણમાં એમ નહીં, તેના વલણ વાળી હજી પ્રવૃત્તિ છે જેની, ત્યાં સુધી એને આ ઉત્તમ શ્રેણીની જે સ્તુતિ છે એ સ્તુતિ બીજા નંબરની એને પ્રગતિ નથી. હવે પ્રગટે કેમ એની વાત આવી લેવી છે? સમજાણું કાય થઈ ગયો એ કેમ લેખ લો હવે આવશે.